જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં પ્રશ્ન 91 ચાલે છે. પ્રશ્ન 91ના 3 ભાગ કર્યા છે, હવે ચોથો ભાગ આપણે લઈએ છીએ. તો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા એમાં પુસ્તકમાં પાનું 57 છે અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 318. મૂળ પ્રશ્ન આપણો 91મો પ્રશ્ન, 91 ક્વેશ્ચન છે કે વ્રત, શીલ, સંયમ આદિ તો વ્યવહાર છે કે કેમ? વ્રત, શીલ, સંયમ એ બધું વ્યવહાર છે કે કેમ, કઈ રીતે છે? તો એનો વિસ્તાર કરતા આપણે 3 ભાગ કર્યા છે અને હવે આપણે ચોથો ભાગ લઈએ અત્યારે. તો ચોથા ભાગમાં અહીંયા કહે છે કે વળી કોઈ એમ માને છે કે શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. કોઈ કેમ માને છે કે શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. શુભ ઉપયોગ એટલે દયા, દાન, વ્રત, તપ ના ભાવ, એ શુભ ભાવ છે, એ શુભ ઉપયોગ છે. પ્રભુ, આપના માઇક્રોફોન બંધ કરવા વિનંતી છે. આપ કોન્ફરન્સ ફોન ઉપર છો ત્યારે કૃપા કરીને *6 દબાવીને આપના માઇક્રોફોન મ્યુટ રાખો, તો સ્વાધ્યાયમાં બીજાને તકલીફ ન પડે. તો વાત એ ચાલે છે અહીંયા આપણે, શુભ ઉપયોગ એટલે વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિના ભાવ છે, એ શુભ ભાવ છે અને એને આપણે શુભ ઉપયોગ કહીએ છીએ. કેમ કે એવા ભાવ વખતે લક્ષ એ તરફ જાય છે, એટલે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ એની સાથે જોડાય છે, શુભ ભાવ સાથે જોડાય છે, એટલે એ ઉપયોગ છે, તે શુભ ઉપયોગ છે. શુભ ઉપયોગ કહો કે લક્ષ કહો, એ બંને એક જ છે. શુભ ઉપયોગ હોય ત્યારે એ લક્ષ ત્યાં શુભ સાથે જોડાયું છે. પૂજાનો વિચાર કરીએ છીએ એનો અર્થ છે કે લક્ષ હવે પૂજા તરફ ગયું છે, એટલે એ ઉપયોગ છે તે પૂજા તરફ ગયો છે, એટલે શુભ છે, એને લીધે થઈને પુણ્યનો બંધ થાય છે, એવો એ શુભ ઉપયોગ છે. શુભ ઉપયોગ છે ત્યારે સમજીએ છીએ આપણે કે એ વખતે એ ક્રિયામાં આપણે જોડાયા છીએ, શુભ ક્રિયામાં, એ શુભમાં લક્ષ ગયું છે, શુભનો વિકલ્પ વિચાર ચાલી રહ્યો છે, એટલે એ શુભ ઉપયોગ છે. એ વખતે શુદ્ધ હોય નહીં, કેમ કે ઉપયોગ તો એક જગ્યાએ હોય, લક્ષ તો એક જગ્યાએ જ હોય, એટલે શુદ્ધ ઉપયોગ હોય નહીં. શુદ્ધ ઉપયોગ આપણે કોને કહીએ છીએ? કે જે આત્મા તરફ ઢળે છે, આત્મામાં, ધ્રુવમાં ઢળે છે, આત્માનું લક્ષ કરે છે, આત્માની સન્મુખતા કરે છે, અખંડ એવા આત્મ સ્વરૂપને સાધવા વાળો જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે. એટલે એને પોતાના સ્વરૂપનું એ વખતે સંવેદન થાય છે, જેવું નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે એવું જ્યારે એને અનુભવાય છે, એ વખતે એનું લક્ષ અથવા તો જ્ઞાન દર્શનના એના ઉપયોગ એ એના આત્મા સાથે જોડાયેલા છે, એટલે એ વખતે એ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે. તો આવો શુદ્ધ ઉપયોગ અને પહેલા કયો તેવો શુભ ઉપયોગ, એ બંનેમાં શું ફેર પડે? તો કે જો ઉપયોગ શુભમાં હોય ત્યારે એ શુદ્ધમાં ન હોય, અને શુદ્ધમાં હોય ત્યારે એ બહારમાં ક્યાંય શુભ કે અશુભમાં ન હોય. તો હવે વાતને સમજીએ તો બહુ સહેલું થઈ જશે કે વળી કોઈ એમ માને છે કે શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. હવે કેવી રીતે હોઈ શકે? શુભ ઉપયોગ તો આપણે બહારમાં કરીએ છીએ અને શુદ્ધ ઉપયોગ તો અંતરમાં થાય છે, તો બહારમાં કાર્ય કરતા કરતા એમાં અંતરમાં કેવી રીતે જવાય? એટલે શુભ ઉપયોગ દ્વારા અંતરમાં જવાય નહીં, परंतु ए शुभ उपयोग ने पण छोड़ी ने निर्विकल्प एटले के विकल्प विचार विनानी दशामा आत्मा मा जवानो पुरुषार्थ करवामा आवे तो त्यां जवा एने शुद्ध उपयोग थाय। एटले बहु सहेलाई थी समझाय एवुं छे कि जो शुभ उपयोग में होइए अने शुभ उपयोग में ज वधारे ने वधारे आपणे कार्य कर्या करिए, शुभ उपयोग में ज रहिए, वधारे समय रहिए, तो ए शुभ 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 ज चाल्या करशे। शुभमांथी आपणे बहार निकळीए तो शुद्धमां जवाय। बहु सरस सहेली वात छे, पण घणा बधा लोको समजता नथी। अने अत्यारे वर्तमानमां एवो ज उपदेश आपवामां आवे छे कि शुभ करो पछी शुद्ध थशे, एवुं न थाय। बंने दिशा जुदी छे। शुभनी दिशा छे ते आत्मानी बहार छे, शुद्धनी दिशा छे ते आत्मामां छे। बंने दिशा जुदी छे। अने शुभने करो એટલે ક્યાં સુધી કરો એવું કઈ તો કહેતા નથી કે તમે આટલું કરો એટલે ઓટોમેટિક જવાય, એમ જો કહેતા હોય તો એ વાત ખોટી પડે છે। અને એમ પણ નથી કહેતા કે તમે કરો તો ક્યાં સુધી કરો, એટલે એ વાત જ બનતી નથી। કેમ કે બંનેની દિશા જુદી છે, એમાંથી આગળ વધતા કંઈ શુદ્ધ આવતું નથી। એવું છે જ નહીં કે તમે શુભમાં આગળ 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 વધ્યા જ કરો, વધ્યા જ કરો તો પણ શું થાય, પૂજા કરો, ભક્તિ કરો, દાન કરો, વ્રત કરો, પણ ઉપયોગ તમારો ક્યાં રોકાય? ઉપયોગ તો બહારમાં જ રોકાય, અને બહારમાં જ જો ઉપયોગ રોકાઈ રહે તો અંતરમાં ક્યારે જવાશે? એટલે શુભને છોડીને અંતરમાં જવાનું છે। શુદ્ધ છે તે આપણું પરમ ધ્યેય છે। શુદ્ધ ઉપયોગ કરવો, આત્મામાં જવું, એ આપણું પરમ ધ્યેય છે। કેમ પરમ ધ્યેય છે? કેમ કે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે પોતાના સ્વરૂપનું સાચું દર્શન થાય છે। જેવું સ્વરૂપ છે એવું દેખાય છે, એવું અનુભવાય છે। જેવો આત્માનો સ્વભાવ છે જ્ઞાન આનંદનો, એવો અનુભવમાં આવે છે। એટલે એ લક્ષ જ્યાં ગયું છે આત્મામાં, એ શુદ્ધ ઉપયોગ થયો છે ત્યારે એમાં આત્મામાં જવાયું છે। અને જ્યારે આત્મામાં જવાયું છે ત્યારે આત્માનો દર્શન જ્ઞાન આનંદ સ્વરૂપ સ્વભાવ છે એનો અનુભવ થાય છે, એનું અવલોકન થાય છે, એ આત્મા અનુભવાય છે। એટલે આપણે શુદ્ધ ઉપયોગ જે છે એને આપણે આપણું ધ્યેય કહીએ છીએ। અને આત્મા જેવો છે તેવો જ એમાં અનુભવાય છે, એટલે આપણે જેવા છીએ તેવા જ એમાં આનંદરૂપે અનુભવાઈએ। મલિનતા બિલકુલ અનુભવાય જ નહીં। મલિનતા કઈ છે? કર્મની મલિનતા, વિભાવોની, વિકારોની મલિનતા છે, એ આપણને એમાં અનુભવ થાય જ નહીં। એટલે મૂળ જેવું સ્વરૂપ છે એવું જ અનુભવમાં આવે। એટલે એક અપેક્ષા એમ કહીએ કે જેવો સિદ્ધને અનુભવ થાય છે, જેવો કેવળી ભગવાનને અનુભવ થાય છે, અરિયંત ભગવાનને, તીર્થંકર ભગવાનને, એવો અનુભવ થાય છે, પણ ક્ષણિક છે, થોડો સમયથી વધારે એમાં રહી શકાતું નથી, ત્યાં થોડો સમયથી વધારે રહી શકાતું નથી। એટલે જીવ પાછો બહાર આવે છે, એટલે કે એનો ઉપયોગ બહારમાં ક્યાંક જાય છે, તો એ વખતે એનો ઉપયોગ કેવો હોવો જોઈએ? તો કે એનો ઉપયોગ શુભ હોવો જોઈએ। બહારમાં જ્યારે હોય ત્યારે એનો ઉપયોગ અશુભ ન હોય અને શુભ હોય, આ સ્વાભાવિક પ્રક્રિયા છે। પણ એમ નથી કે તમે શુભમાં જ રહો એટલે શુદ્ધમાં જવાય, એમ નહીં, શુભને છોડીને શુદ્ધમાં જવાય છે। બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે। ગુરુદેવે જે વાત કરી છે એ વાતને લોકો સમજ્યા નથી, ઘણા વર્ષો સુધી આ વાત સમજાવી અને અંદર એની ઊંડાણમાં ગયા વગર, વિચાર કર્યા વગર ગમે તેમ બોલી નાખ્યું છે ને। વર્તમાનમાં પણ હજી કેટલાય સાધુઓ થયા છે, છતાં પણ એ ગુરુદેવની વાતનો વિરોધ કરે છે, એમને ગંભીરતાપૂર્વક વિચાર્યું જ નથી। ખરેખર ગંભીરતાપૂર્વક વિચારે તો બેસી જાય એવી વાત છે કે પ્રભુ તું શુભમાં જ હોઈશ, શુભમાં જ રહ્યા કરીશ તો ક્યાંથી થશે? અશુભને ટાળવા માટે શુભ છે। અશુભમાં જતો હોય ત્યારે એમ કહેવાય કે ભાઈ અશુભમાં નહીં જા, શુભમાં જા, પણ પછી શુભમાં રહી જશે તો શું થશે? શુભમાં રહી જશે તો શું થશે? શુદ્ધમાં જવા માટે તો શુભને છોડીને જવાનું છે। તો ઉપદેશ એવો આવે કે પહેલા શુભ કર પછી શુદ્ધમાં જવાશે, એમ નથી પ્રભુ। તારો પુરુષાર્થ તો શુદ્ધનો જ હોય, તું શુદ્ધનો પુરુષાર્થ કરીશ તો પણ તું શુદ્ધમાં ટકી રહેવાનો નથી। શુદ્ધનો પુરુષાર્થ કરીશ અને તને શુદ્ધનો પુરુષાર્થ બરાબર થશે તો પણ તું બે ચાર ક્ષણ પૂરતો જ અંદર શુદ્ધમાં જઈશ, પછી તો પાછો બહાર આવવાનો જ છે। એટલે બહારમાં એટલે કે શુભમાં જ હોઈશ, તારે શુભના પુરુષાર્થની જરૂર જ નથી। તું તારું લક્ષ્ય દે, તારો પુરુષાર્થ બધું સેના માટે રાખ, શુદ્ધ માટે રાખ, તારા સ્વરૂપ માટે રાખ. એટલે સ્વરૂપમાં તો તું બે પાંચ મિનિટ માટે ગયો છે, ત્યાં રહ્યો છે, પછી બહાર આવીશ એટલે પછી શુભમાં જ છે. એટલે શુભનો નહીં પણ શુદ્ધનો પુરુષાર્થ કર. લક્ષ્ય તારું શુદ્ધ તરફ રાખીશ એટલે વચમાં એ શુભ તો પછી એ આવવાનું જ છે. જેટલી વાર તું શુદ્ધમાં જવાનો પુરુષાર્થ કરે છે એટલી દરેક વખતે તું જઈ પણ નથી શકતો. આત્મામાં જવું છે, એકવાર જવાયું છે, હવે ફરી ફરીને જવું છે તો એટલું ઝડપથી કંઈ જવાતું નથી, તો શુભમાં રહી જવાય છે. તો એ વખતે શુભમાં જ રહેવાય છે પ્રભુ. આ તો સાધકની અંતરંગ દશાની વાત છે, આ તો જે પ્રેક્ટિકલ જે વાત જે છે અનુભવની વાત છે પ્રભુ. બીજું વિશેષ અમે શું કહીએ તમને? શુદ્ધનો પુરુષાર્થ રાખી, શુદ્ધમાં જવાનો પુરુષાર્થ કરીએ છીએ તો મહદ અંશે શુભમાં રહી જવાય છે અને ક્યારેક શુદ્ધમાં જવાય છે. આ દશા વર્તે છે પ્રભુ. મહાપુરુષોની વાત જુદી છે, જ્ઞાનીઓની વાત જુદી છે. અંતરંગ અને બાહ્ય બધો ત્યાગ કરી, બધો પરિગ્રહ છોડીને જે નીકળી પડ્યા છે પોતે પોતાના સ્વરૂપનો પુરુષાર્થ કરીને વારંવાર જે આત્મામાં જાય છે એવા મહાપુરુષોને તો નમસ્કાર હો, ધન્ય છે એ મહાપુરુષો કે જે વારંવાર આત્મામાં ચાલ્યા જાય છે. આપણી દશા તો એક વખત અનુભવ થયા પછી બીજી વખત અંતરમાં જતા 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 તો કેટલી વાર શુભમાં સરી જઈએ છીએ અને જવાતું નથી એવી દશા વર્તે છે. ત્યારે આ મહાપુરુષોની શું વાત કરવી? એવા મહાપુરુષો કે જે એક સેકન્ડ માટે પોણી સેકન્ડ માટે બહારમાં આવે છે ને પાછા અંતરમાં ચાલ્યા જાય છે, પાછા બહારમાં આવે છે અને પાછા અંતરમાં ચાલ્યા જાય છે, વિશેષ કરીને અંતરમાં રહે છે, સ્વસ્વરૂપને જ એ માણી રહ્યા છે. આનંદ 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 આનંદની દશામાં છે. બહારમાં પરિસર આવે છે, ઉપસર્ગ આવે છે, બધું આવે છે, થાય છે, દ્રષ્ટિ ત્યાં જતી જ નથી. શુભમાં વધારે એ ટકતા નથી ને શુદ્ધમાં જાય છે. એવા જે મહાપુરુષો છે એ મહાપુરુષો શ્રેણી માંડે છે, આઠમું નવમું દસમું ગુણસ્થાન એમને આવે છે. એવા મહાપુરુષોને એ શ્રેણી માંડે છે અને શુક્લ ધ્યાન પ્રગટે છે અને એમાં અંતર્મુહૂર્તની અંદર એ આઠમું નવમું દસમું ગુણસ્થાન આવે છે. એટલું પ્રચુર સ્વસંવેદન છે, એટલી એકાગ્રતા છે, એટલા સ્વરૂપમાં ડૂબી ગયા છે. પ્રભુ એની શું વાત કરીએ? એવા જ્ઞાની પુરુષોને તો કુંદકુંદાચાર્ય ભગવાને પણ નમસ્કાર કર્યા છે. હમણાં જ આપણે ગાથા આવી બે વખત, પેલા ગુરુવારે એ વાત આવી, ગુરુવારે કે બુધવારે હમણાં આપણે સાંજે અષ્ટભાવના સ્વાધ્યાયમાં એ વાત આવી કે કુંદકુંદાચાર્ય ભગવાને પણ એમને તો નમસ્કાર કર્યા છે. એટલે એ પ્રચુર સ્વસંવેદનમાં મુનિ છે જે શુદ્ધમાં રહે છે, એ મુનિની વાત જુદી છે. સાધક દશામાં શુદ્ધમાં જતા પહેલા વચમાં એ શુદ્ધમાં જાય, પણ શુભથી શરૂઆત કરતા કરતા શુદ્ધના લક્ષે એ શરૂઆત કરી છે તો શુદ્ધમાં ક્યારેક જાય છે અને નથી જતો તો શુભમાં તો રહે છે, અને કદાચ અંદરમાં ગયો છે તો પાછો બહાર આવી જાય છે, પછી શુભમાં જ છે. એટલે એ શુભ દ્વારા શુદ્ધમાં જાય છે એમ નથી, શુભને છોડીને શુદ્ધમાં જાય છે. જો શુભમાં રહ્યો હોત, શુભને સારું માનીને એમાં હોત, તો શુદ્ધનો પુરુષાર્થ એને ક્યારેય ઉપડ્યો જ ન હોત. વ્રત પૂજા, વ્રત પૂજા દયાદાન, વ્રત પૂજા, વ્રત પૂજા દયાદાન, બસ એમાં ને એમાં ને એમાં ને એમાં ને એમાં ને એમાં જ રહી જાત, તો ક્યારેય એ આત્મામાં જઈ શકત જ નહીં. બહુ સરસ વાત છે પ્રભુ, સમજવાની વસ્તુ છે. પુરુષાર્થ શુદ્ધનો હોય. હવે આપણે આ વાંચીએ, બહુ સહેલાઈથી એમને એમ સમજાઈ જશે, હું માત્ર વાંચીશ તો પણ આપને સમજાઈ જાય એવી વાત છે. શું કહ્યું? કે વળી કોઈ એમ માને છે કે શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. લાગે છે આપને? નથી લાગતું? તો અહીંયા હવે કહે છે કે હવે ત્યાં જેમ અશુભ ઉપયોગ છૂટી શુભ ઉપયોગ થાય છે, એમાં પણ શું થાય છે કે અશુભ ઉપયોગ છૂટી અને શુભ ઉપયોગ થાય છે, તેમ શુભ ઉપયોગ છૂટી શુદ્ધ ઉપયોગ થાય છે. બરાબર એમ કહેવામાં આવ્યું. પણ એને જો એમ કહેવામાં આવે કે એમ જ જો કારણ કાર્યપણું હોય, કારણ કાર્યપણું હોય એટલે જેમ કે અશુભ જે છે એ છૂટીને શુભ થયો, તેમાં એમ માનવામાં આવે કે અશુભને કારણે શુભ થયો, અશુભ હતો એને કારણે શુભ થયો એમ માનીએ, તો ત્યાં પણ એમ માનવાનું થાય કે શુભને કારણે શુદ્ધ થયો. એટલે એવું કારણ કાર્યપણું હોય તો શુભ ઉપયોગ નું કારણ અશુભ ઉપયોગ થાય.
તમે એમ માનતા હો, ઘણા લોકો એમ કહે છે ને, ઉપદેશ એવો આપે છે ને કે ભાઈ શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. શુદ્ધ પહેલા શુભ કરો, પછી શુભમાંથી શુદ્ધમાં જવાય, શુભ કરતા કરતા એનું કારણ છે, અથવા તો એનું એ સાધન છે. સાધન કહે છે ઘણા લોકો, શુભ છે તે શુભ ભાવ છે તે સાધન છે, અને એના દ્વારા શુદ્ધમાં જવાય. તો એનો અહીંયા નિષેધ કરીને દર્શાવે છે કે જો તમે એમ માનો તો પછી આ વાત પણ એવી જ થઈ જાય કે અશુભ ભાવ છે, અશુભ ઉપયોગ છે એ છોડીને શુભમાં જવાય છે, તો અશુભ છે તે શુભ થવાનું કારણ થયું. શુભ થવાનું કારણ અશુભ થયું, એમ એનો અર્થ થયો. એટલે તમે ખરાબ કરો એના એક એ શુભ સારું કરવા માટેનું કારણ થાય, એવું આપણે સ્વીકારીએ છીએ? એવું તો આપણે નથી સ્વીકારતા કે ખરાબ કરતા કરતા સારું થાય એવું આપણે માનીએ છીએ, અશુભ કરતા કરતા શુભ થાય એવું આપણે માનીએ છીએ. અશુભ કરો હમણાં પછી ધીરે ધીરે શુભમાં જવાશે એમ આપણે માનીએ છીએ, કેમ નથી માનતા? એ તો નથી માનતા ને કે અશુભ કર્યા કરીએ અને પછી ધીરે ધીરે શુભમાં જવાશે, અશુભ છે એ શુભ થવા માટેનું કારણ છે એમ માનીએ છીએ? નથી માનતા. અશુભ એટલે હિંસા આદિ રાગ દ્વેષ જે કરીએ છીએ એ બધું અશુભ છે. એમાં દ્વેષ, ક્રોધ, માન, હિંસા, જૂઠું, અસત્ય, ચોરી આ બધું અશુભ છે. તો એવું અશુભ કરતા કરતા શુભમાં જવાય એવું આપણે માનીએ છીએ? નથી માનતા. તો પછી એ જ રીતે જો તમે અશુભ કરતા કરતા શુભમાં જવાય એમ નથી માનતા, એટલે કે અશુભને શુભ થવાનું કારણ નથી માનતા, તો પછી શુભને શુદ્ધ થવાનું કારણ કેમ માનો છો? એ વાત અહીંયા પંડિતજીએ કરી છે. તો એ રીતે જો એને પણ આ જો કારણ માનતા નથી તો તમારે પછી શુભને શુદ્ધ થવાનું કારણ ન માનવું જોઈએ કે વ્રત તપ ભક્તિ કરતા કરતા શુદ્ધ ઉપયોગ થઈ જાય એમ ન માનવું જોઈએ. એ વાત અહીંયા સમજાવી છે. તો અહીંયા શું કહ્યું કે ત્યાં જેમ અશુભ ઉપયોગ છૂટી શુભ ઉપયોગ થાય છે તેમ શુભ ઉપયોગ છૂટી શુદ્ધ ઉપયોગ થાય છે, એમ જ જ મૂક્યો છે અહીંયા, એમ જ જો કારણ કાર્યપણું હોય તો, એમ જ ન ગણાય એટલે એ જ મૂક્યો છે ને, એકાંતે એમ નથી પણ એમ કહેવાય કે છૂટે છે ને આ બાજુ બીજી બાજુ પલટી ખાય છે, એનું કારણ નથી. શુભ હતું માટે શુદ્ધમાં જવાયું એવું કારણ નથી. શુદ્ધમાં જવાય ત્યારે શુભ પહેલા પૂર્વે હોવું જરૂરી નથી, એનું કારણ નથી. એટલે એ કહે છે કે શુભ ઉપયોગ છૂટી શુદ્ધ ઉપયોગ થાય છે એમ જ જો કારણ કાર્ય પણ હોય તો શુભ ઉપયોગનું કારણ અશુભ ઉપયોગ પણ ઠરે, પણ એમ તો આપણે માનતા નથી. અથવા દ્રવ્યલિંગીને, દ્રવ્યલિંગી સાધુ છે, સમ્યક દર્શન રહિત છે, માત્ર આચાર વિચાર છે એવા દ્રવ્યલિંગીને શુભ ઉપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, ત્યારે શુદ્ધ ઉપયોગ હોતો જ નથી. જો એવું હોય તો એ દ્રવ્યલિંગી રહે જ નહીં, કોઈ પણ સાધુ દ્રવ્યલિંગી રહે જ નહીં, દરેક ભાવલિંગી જ થઈ જાય, પણ એવું બનતું નથી. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે સમ્યક દર્શન વિના, શુદ્ધ ઉપયોગ વિના દ્રવ્યલિંગ તો ઊંચું પાળતા હોય, ઉત્કૃષ્ટ હોય, 28 મૂળ ગુણ સહિતનું ચારિત્ર હોય, છતાંય દ્રવ્યલિંગ જ રહે, ભાવલિંગ થાય નહીં. એટલે એનો અર્થ એ છે કે એ શુભના કરવાથી શુદ્ધમાં જવાતું નથી. શુભ છે એ શુદ્ધ થવાનું કારણ નથી. શુદ્ધનો પુરુષાર્થ ઉપડવો જ જોઈએ, અને પછી જેને શુદ્ધનો પુરુષાર્થ ઉપડ્યો છે, જે શુદ્ધમાં જાય છે, એને પછી શુભ જ આવે છે, પછી બહારમાં આવે ત્યારે એને શુભ હોય છે, શુભ ભાવ જ વર્તે. અને ક્યાં સુધી એવું થયા કરશે કે જ્યાં સુધી એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી, પૂર્ણપણે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત નહીં કરી લે ત્યાં સુધી એ શુદ્ધના પુરુષાર્થમાં જ્યારે જ્યારે એ બહાર આવી જાય છે ત્યારે ત્યારે એને શુભ ભાવ આવવાનો જ છે. મુનિને અંતરમાં નથી રહી શકતા એટલે સ્થિરતા કરવામાં એમને નબળાઈ છે, શુદ્ધ ઉપયોગમાં જવામાં નહીં, પણ શુદ્ધ ઉપયોગ થયા પછીથી એમાં સ્થિરતા નથી થતી અને ભારતમાં આવે છે તો પછી એ વખતે એમને શુભ જ હોય છે, એટલે એ તો ચાલ્યા જ કરવાનું છે. પણ એક વખત એ શુદ્ધમાં સ્થિરતા થઈ ગઈ, પૂર્ણપણે શુદ્ધની અંદર સ્થિરતા થઈ ગઈ, એ આત્મામાં જ ટકીને રહી ગયા, પછી એ શુભ આવવાનું નથી, કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે. એટલે શુદ્ધનો પુરુષાર્થ કરીએ ત્યારે એ શુભ આવ્યા વગર રહેતું જ નથી. પણ પછી શું છે કે આ તરફ શુદ્ધ વધતું જાય છે એટલે શુદ્ધ ઘટતું જાય છે. વધારે સમય એ શુદ્ધમાં જ રહે છે તો શુભમાં ઓછો સમય રહે છે. જે પ્રચુર સ્વસંવેદન સહિત મુનિ છે એમને પછી બહારમાં આવે છે એટલે શાસ્ત્ર લખી નાખવું એવો પછી ભાવ ન આવે. કેમ ના આવે? કે શાસ્ત્ર લખવા જેટલો સમય એમને બહારમાં રહેવું જ નથી. એ માત્ર એકાઉન્ટ સેકન્ડ માટે બહાર આવ્યા છે અને પાછાંતરમાં ચાલ્યા જાય છે. જે શ્રેણી માંડે છે એ શાસ્ત્ર નથી લખતા. એ જ્યારે શાસ્ત્ર લખે છે ત્યારે એ શ્રેણી નથી માંડતા. બહુ સમજવાની વાત છે. ના સમજાય તો ધ્યાન રાખજો, પાછા મને પૂછજો. પણ વસ્તુનું સ્વરૂપ એવું જ છે કે શાસ્ત્રની રચનાનો જયારે ભાવ આવ્યો છે ત્યારે હજી એ શુદ્ધમાં જાય છે અને વધારે સમય બહાર રહે છે શુભમાં ત્યારે એ શાસ્ત્ર લખે છે. પણ પછી શાસ્ત્ર લખતા લખતા એમને અંતરંગ એવા ભાવ આવે છે અને પાછા વચમાં શાસ્ત્ર લખતા લખતા પાછા એ અંતરમાં ચાલ્યા જાય છે. એવું થાય છે. એક વખતમાં આખું શાસ્ત્ર લખાઈ જાય એમ પણ નથી બનતું. ભગવાન કુંકુંદાચાર્યે આટલા શાસ્ત્રોની રચના કરી તો શાસ્ત્રની રચનામાં પહેલા સમયસારમાં પણ એ વાત લીધી છે કે અમારી પરિણતિ એ દ્વારા શુદ્ધ થશે. એટલે કે એ લખીએ છીએ ને અમને જે ભાવ આવે છે તો ભાવમાં ને ભાવમાં અમે શુદ્ધમાં ચાલ્યા જઈએ છીએ. અને આવું વારંવાર થયું છે એટલે એમને તો શુદ્ધિની વૃદ્ધિ થયા કરી છે. પણ જ્યારે એ છેલ્લી અવસ્થામાં પહોંચી જાય જ્યારે એ જીવ, પછી એમને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે એટલો સમય પણ એ બહાર નથી હોતા. એ જરાક પોણી સેકન્ડ માટે, એક સેકન્ડ માટે, બે સેકન્ડ માટે બહાર આવ્યા નથી ને પાછા અંતરમાં ચાલ્યા જાય છે. એટલે એટલામાં તો શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે નહીં ને પાછા અંતરમાં ચાલ્યા જાય. એવી જયારે દશા આવે છે ત્યાર પછીથી એ શ્રેણી માંડે છે કે વધારે ને વધારે સમય અંતરમાં જ રહે છે. એમની ઊંઘ પણ કેટલી હોય, રાત્રે એક જ પડખે કેટલી. પ્રચુર સ્વસંવેદન સહિત મુનિ જે છે, જે શ્રેણી માંડે છે, એની પોણી સેકન્ડની ઊંઘ હોય છે, જાગૃત જ હોય છે. એટલે પછી તો શાસ્ત્ર ક્યાં લખવા છે? પછી તો એ શ્રેણી ચડી શુક્લ ધ્યાન પ્રગટ કરી અને આઠમું નવમું દસમું ગુણસ્થાન ઉપર ચડી જાય છે. અંતર્મુહૂર્તમાં એ દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે એ અદભુત દશા છે પ્રભુ. એવી અદભુત દશાને ભગવાન કુંદકુંદાચાર્યએ વંદન કર્યા છે. બહુ સુંદર વાત છે. એની વાત અત્યારે કરવા જઈશું તો એક કલાક થશે. એ વાત છે તો શુદ્ધની વાત જયારે લઈએ છીએ તો જેને હજી સાધક દશા વર્તે છે એને વિશેષ કરીને, ખાસ કરીને જયારે ચોથા ગુણસ્થાનની જો વાત લઈએ તો સમ્યક દર્શન થયું છે એ જીવને પણ એક વખત શુદ્ધમાં એ જાય છે, શુદ્ધ ઉપયોગ થાય છે, આત્માનો અનુભવ કરે છે. પછી એવો ફરીથી અનુભવ થતા અઠવાડિયાઓ થઈ જાય છે, કેટલાય વીક ચાલ્યા જાય છે, બે પાંચ દસ વીક પણ ચાલ્યા જાય, બે ત્રણ ચાર મહિના પણ ચાલ્યા જાય ફરીથી એ આવતા. તો એ બધો સમય એની દ્રષ્ટિ ક્યાં રહે છે? કે જે પહેલા અનુભવ કર્યો છે એ તરફ દ્રષ્ટિ રહે છે. જે આત્માનું સ્વરૂપ એને જોયું, જાણ્યું, અનુભવ્યું એના તરફ જ એની દ્રષ્ટિ રહે છે કે આ સ્વરૂપ મારું છે, ઓહો પ્રભુ આ સ્વરૂપ મારું છે, ફરીથી હું એ સ્વરૂપને, એ આનંદની પ્રાપ્તિ કરું, એ લક્ષ્ય રહે છે. એના સિવાય આ બીજું બધું તો બધું ફિક્કું લાગે છે, એમાં કોઈ સ્વાદ નથી, આ બધામાં કોઈ રસ નથી પડતો એને. એવી દશા થાય છે એને આપણે શુદ્ધ પરિણતિ કહીએ છીએ. શુદ્ધ ઉપયોગ નહીં, એ શુદ્ધ પરિણતિ. શુદ્ધ પરિણતિમાં શું થાય છે કે એનું લક્ષ્ય આત્મા તરફ જ રહે છે અને એ હંમેશા એ પોતે આત્મા જગતના બધા પદાર્થોથી પોતાને જુદો તારવી લે છે. ભલે એ જગતમાં ગમે તે કામ કરતો હોય, એ ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, કે મોટર ચલાવતો હોય, ગમે તે કાર્ય કરતો, પણ તેને દરેક સમય સમયે એ ભાન હોય છે કે હું આ બધાથી જુદો ભગવાન આત્મા છું. આનું નામ શુદ્ધ પરિણતિ છે. પણ અંતરમાં એ વખતે એ ગયો નથી, એ છે બહારમાં, પણ એવી પરિણતિ વર્તતી હોય એવા જીવને અશુભ ભાવ પછી કેવા આવે? અશુભ ભાવ ના આવે. કદાચ કોઈ કારણસર આવી ગયા હોય તો તરત જ એ પ્રાયશ્ચિત કરી લે અને પાછો વળી જાય છે. અરે આ બધું શું, આ મારે આની સાથે શું સંબંધ, હું ભગવાન આત્મા છું, એ ભાવ રહે છે પ્રભુ. એટલે એને માટે એ વાત દર્શાવી છે કે એ શુભમાં જ પછી હોય છે. તો એ શુભમાં આવવા માટે એને કોઈ પુરુષાર્થની જરૂર નથી. શુદ્ધનો પુરુષાર્થ જે કરે છે એ પછી શુભમાં જ હોય છે. આ વાતને સમજવાની છે. તો અહીંયા આ વાત એ કરે છે કે એ કંઈ શુભ છે તે શુદ્ધ થવાનું કારણ નથી. એટલે કાર્ય અને કારણ, કારણ અને કાર્યપણું એવો સંબંધ નથી. કાર્ય કારણ પણ સંબંધ શુભ અને શુદ્ધ વચ્ચે નથી. એ વાતને આપણને અહીંયા દલીલ દ્વારા અહીંયા એમણે સમજાવી કે જેમ શુભ થવા માટે અશુભની જરૂર નથી, અશુભ એ શુભનું કારણ નથી, તો એ જ રીતે તમે શુભને શુદ્ધનું કારણ નહીં માનો એ વાત અહીંયા સમજાવી. અને પછી એમાં બીજી ઉદાહરણથી એક વાત એ પણ મૂકી કે દ્રવ્યલિંગીને શુભ ઉપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, શુભ ઉપયોગ તો ઘણો સમય સુધી હોય છે, તો એમાંથી એ શુદ્ધ ઉપયોગ એને થઈ જાય છે એમ થતું નથી. તેથી વાસ્તવિકપણે એ બંનેમાં કારણ કાર્યપણું નથી. હવે એક બીજું સામાન્ય ઉદાહરણ આપે છે અને એ આપણે વાંચીએ, એ સમજાય એવું છે, બહુ જ સહેલું છે, કે જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો, રોગ થયો અને ઘણો રોગ હતો, અને પછી પાછળથી એ અલ્પ રોગ રહ્યો એટલે કે પછી એ ઘટી ગયો. દાખલા તરીકે 104 ડિગ્રી તાવ હતો, 104 ડિગ્રી ફેરનહીટ એને ટેમ્પરેચર હતું, એને એટલો ફીવર હતો, અને પછી ઘટી અને 100 થયો, પછી ઘટી ગયો તો 100 થયો, તો ત્યાં એ અલ્પ રોગ એ કાંઈ નિરોગ થવાનું કારણ નથી કે 104માંથી એ 100 થયો એટલે હવે એ 100 થવાથી એ કંઈ નિરોગી થાય છે એમ નથી, પણ જે એ 100 આવવા માટેનું જે કારણ હતું એ જ કારણ એને મૂળ નોર્મલ લઈ જવા માટેનું કારણ છે. કે 100 થવાથી જો એ નિરોગી થવાનો હોય તો પછી 100 ને એ પકડી રાખે, 100 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચરને પકડી રાખે, એટલે અલ્પ રોગ જે છે એ અલ્પ રોગ છે, એના દ્વારા કંઈ એ રોગ મુક્ત થાય છે એમ નથી, તો પછી અલ્પ રોગને પકડી રાખે. એટલે એ વાત કરે છે કે જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પ રોગ રહ્યો, ત્યાં એ અલ્પ રોગ કાંઈ નિરોગ થવાનું કારણ નથી. હા, એટલું ખરું કે અલ્પ રોગ રહે ત્યારે નિરોગી થવાનો ઉપાય કરે તો થઈ જાય, ઓછો થયો છે અને હવે નિરોગ થવાનો ઉપાય કરશે હજી તો એ થઈ જશે, પણ કોઈ જો એ અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો પ્રયત્ન કરે કે હવે ઓછો થયો છે તેને રાખીએ તો કંઈ નિરોગી થાય ના થાય, તેમ એ ઉદાહરણ આપ્યું. એના ઉપરથી વાત સમજાય કે કોઈ કસાઈને તીવ્ર કસાઈરૂપ અશુભ ઉપયોગ હતો, અશુભ ઉપયોગ હોય ત્યારે તીવ્ર કસાય હોય આપણે જાણીએ છીએ, તો કોઈ કસાઈ છે, કસાઈ એટલે પેલો કસાઈની વાત નથી, જેને કસાય થાય એવા એની વાત છે, કે જેને તીવ્ર કસાય વર્તે છે, તીવ્ર કસાયરૂપ જેને અશુભ ઉપયોગ હતો, એને કોઈ કારણસર એને પાછળથી એ મંદ કસાય થયા એટલે કે શુભ ઉપયોગ થયો, તો શુભ ઉપયોગ થયો તો પછી હવે એ શુભ ઉપયોગ કાંઈ કસાય વિનાની સ્થિતિ એ શુદ્ધ ઉપયોગ થવાનું કારણ નથી. હા, એટલું ખરું કે શુભ ઉપયોગ થયો ત્યારે શું થયું કે શુદ્ધ ઉપયોગનો જો એ પ્રયત્ન કરે તો થઈ શકશે, શુદ્ધ ઉપયોગમાં છે ત્યારે શુદ્ધ ઉપયોગનો પ્રયત્ન કરશે તો એ થઈ શકશે, પણ કોઈએ હવે શુભ ઉપયોગમાં આવ્યો છે ને શુભ ઉપયોગને ભલો જાણીને સારો જાણીને એની જ સાધના કર્યા કરી તો પછી એ શુદ્ધમાં કેવી રીતે જશે, તો શુદ્ધ ઉપયોગ થાય નહીં, જે આપણે પહેલા વાત કરી એ વાત અહીંયા સમજાવી. બીજી વાત એ છે કે મિથ્યા દ્રષ્ટિનો શુભ ઉપયોગ, મિથ્યા દ્રષ્ટિ છે એનો શુભ ઉપયોગ જે છે એ તો શુદ્ધ ઉપયોગનું કારણ છે જ નહીં, એટલે શુદ્ધ ઉપયોગમાં કોઈ રીતે સહકારી કારણ પણ થતો નથી એમ એમાં કહેવું છે કે એના એ શુભ ઉપયોગ દ્વારા કંઈ થતું નથી. મિથ્યા દ્રષ્ટિનો શુભ ઉપયોગ જે છે એમાં શું થાય છે કે એને દ્રષ્ટિ સાચી નથી થઈ ને, એટલે એ જે કંઈ કરે છે ને વ્રત તપ દયા દાન ભક્તિ એ બધાની સાથે એને ઊંડે ઊંડે રાગ પડ્યો છે. કેવો રાગ પડ્યો છે કે મારી ગતિ સારી થાય, મને દેવલોક મળે, મને સુખ મળે, એવો ઊંડે ઊંડે રાગ પડ્યો છે. વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એમ જ કહે છે કે મથા ટેક કે આયે, મથા ટેક દયા, ભગવાન પાસે જઈ અને શું કરે, માગવા જાય, માગે એ ભગવાન અમારું ભલું કરજે, મારા છોકરાને સાજો કરજે અને એને સારી રીતે પાસ કરાવજે અને એને એડમિશન સારું મળી જાય. આવી બધી વાતો ત્યાં માગવા જાય છે મોટાભાગના લોકો, અન્ય મતિમાં અને જૈનમાં પણ માગવા જાય છે કે ભગવાન તું મને આ આપજે, કંઈક આપે તો બરાબર એમ, એટલા માટે જાય છે. એટલે એને અંતરમાં શું પડ્યું છે, રાગ છે, રાગની રૂચિ છે, એ માગે છે, માગે છે એટલે એને રાગ છે, રૂચિ છે રાગની, અને એ રૂચિ સહિત એ વ્રત તપ પૂજા ભક્તિ બધું કરે છે. કંઈક સારું બીજું મળે એની સામે એને એને અપેક્ષા છે કે મને આનાથી કંઈક સારું મળે, એ અપેક્ષા સહિત કરે છે. શુદ્ધની અપેક્ષા ત્યાં રહેતી નથી, શુદ્ધની અપેક્ષા કે મને હોય એને એ ભાવ હોય નહીં, એને શુદ્ધનો જ ભાવ હોય, એને તો સમજણ હોય તો સમ્યક દ્રષ્ટિને જ હોય એવી સમજણ, અથવા તો જે સમ્યક દર્શનની નજીક પહોંચ્યો છે જેને ધારણા જ્ઞાનમાં સમ્યક દર્શનની જે વાત છે એ વાતને લીધી છે, તો એવા એવા જીવને હોય જેને સાચી સમજ આવી છે, સમ્યક દર્શન ભલે અનુભવ દ્વારા પ્રગટ નથી કર્યું પણ તર્ક વિતર્ક બધા કરી ચૂક્યો છે, શંકા બધી દૂર કરી છે, હવે કોઈ આશંકા રહી નથી અને આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એનો ખૂબ વિચાર કર્યો છે, ખૂબ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, સત્સંગ દ્વારા, ગુરુ આજ્ઞાએ ગુરુએ જે સમજાવ્યું છે એ દ્વારા, માર્ગદર્શકની મદદથી અને બધી જ રીતે એને પાકો નિર્ણય થયો છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ આવું જ છે, જગતના બધા પદાર્થોથી જુદું છે. એવી વ્યક્તિ જ્યારે એ ધર્મમાં પ્રવૃત્ત થાય છે તો એને શુદ્ધ ઉપયોગમાં જવા માટે થઈને એનું શુભ ઉપયોગ એ સહકારી કારણ એ રીતે બને છે કે એ અશુભમાં જતો રોકાય છે, બસ એ અશુભમાં જતો રોકાય છે, એટલે એ ગમે તેવા વિકલ્પોમાં ચાલ્યો નથી જતો. પણ છેવટે એ શુભ ભાવ છે, શુભ ઉપયોગ છે, શુભ ઉપયોગ વર્તે છે ત્યારે પણ એ અંતરમાં તો નથી જતો, પણ એ અંતરમાં જવાના લક્ષ્ય વિકલ્પો સાથે જ્યારે અંતરમાં જાય છે ત્યારે એ શુભ ઉપયોગ એનો જે છે એને સહકારી કારણ થાય. કેવો શુભ ઉપયોગ? કે હું જ્ઞાતા છું, જ્ઞાતા છું, જ્ઞાતા છું, એ જ રણ ચાલ્યું છે તો એ વખતે પણ એનો ઉપયોગ હજી શુભ છે, શુદ્ધ નથી થયો. હું જ્ઞાતા માત્ર છું, જગતના બધા જ પદાર્થોથી જુદો છું એવા મનન ચિંતન વખતે જે શુભ ઉપયોગ વર્તે છે એ શુભ ઉપયોગ વિકલ્પ સહિત છે, પણ એમાં ભાવ શું છે? શુદ્ધમાં જવાનો ભાવ છે. આવો જે શુભ ઉપયોગ છે એ સહકારી કારણ બને. શેનું સહકારી કારણ બને? અંતરમાં જવાનું. પણ ત્યારે પણ એ છેવટે શુભ ભાવને છોડીને અંતરમાં જાય છે, વિકલ્પોને છોડીને એ અંતરમાં જાય છે. બેનશ્રીબેને કહ્યું છે ને કે ગુફાના દ્વાર સુધી વાહનમાં જવાય, ગુફા હોય કેવ તો એના ત્યાં સુધી આપણે જઈએ તો આપણા વેહિકલમાં જઈએ, પણ છેવટે અંદર દાખલ થવું હોય ત્યારે વેહિકલને બહાર મૂકવા પડે. એવી રીતે જે વિકલ્પ છે, શુભ ભાવ જે છે, એના વિકલ્પ બહાર રહી જાય અને એ અંતરમાં ચાલ્યો જાય. હું જ્ઞાતા છું એ ભાવ એને રહી જાય અને વિકલ્પ બહાર રહી જાય. આ બધી પ્રેક્ટિકલ વાત છે, પણ આટલું યાદ રાખવા માટે કહું છું કે એ રીતે જે છે તો એવો જે શુભ ઉપયોગ એનો છે એને સહકારી કારણ કહેવામાં આવે, અને એ સમ્યક દ્રષ્ટિને માટે એ વાત પૂરેપૂરી સાચી છે. જે સમ્યક દર્શનની નજીક છે એને માટે પણ એ સાચી છે. પણ મિથ્યા દ્રષ્ટિ છે, જેને આત્મા વિશે કંઈ ભાન નથી અને માત્ર શુભ ભાવ કરે છે, એ તો એને બંધનું કારણ, પુણ્ય બંધનું કારણ સિવાય બીજું કંઈ થતું નથી. જેને શુભ ઉપયોગને ઉપાદેય માન્યો છે, શુભ ઉપયોગ દ્વારા જ બધું થશે, એ તો ક્યારેય શુદ્ધમાં જઈ શકતો નથી. પણ જે સમજે છે કે શુભ ભાવને છોડીને અંતરમાં જવાય છે એને એ કાર્યકારી થશે. અહીંયા આપણે એ વાત કહી દીધી છે કે સમ્યક દ્રષ્ટિને શુભ ઉપયોગ થતા નિકટ એટલે નજીકમાં શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભ ઉપયોગને પણ શુદ્ધ ઉપયોગનું કારણ કહીએ છીએ એમ સમજવું. કોઈ ઠેકાણે કથંચિત ક્યારે, અને ક્યારે એનું ઉદાહરણ મેં આપ્યું કે જ્યારે તમને એવો ભાવ આવ્યો છે, ધ્યાનમાં બેસો છો, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, એનું રટણ ચાલી રહ્યું છે, તો એ વખતે તમારી દશા કેવી છે? શુભ વિકલ્પ સહિતની દશા છે, પણ પુરુષાર્થ છે તે શુદ્ધ માટેનો ઉપડ્યો છે, તો એ જે શુભ ઉપયોગ છે તે શુદ્ધમાં જવા માટે સહકારી કારણ ક્યારેક કહેવાય. પણ એ વખતે તમારી દ્રષ્ટિમાં એ વાત નક્કી છે કે શુભ છે તેને છોડીને, ઉપયોગને ત્યાંથી પલટાવીને અંતરમાં જવાનું છે, એ વાત તમને બરાબર ખ્યાલ છે એવું ભાન છે ત્યારે, એટલે શુભને છોડીને શુદ્ધમાં જવાય છે. અને બીજું કે શુભ છે એટલે અશુભ આવતું નથી, એ રીતે એ મદદ કરતા થાય છે. બહુ સરસ વાત બધી છે આ તો. હવે તત્વની વાતો છે, શાંતિથી સમજવી, કેટલા પાના પૂરા કર્યા એના કરતા કેટલા શાસ્ત્રોનો સાર આમાં આપણને સમજાઈ ગયો એ વાત મહત્વની છે. અંતરમાં જવું છે આ ભાવની અંદર સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી પાછું વારે 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 એ જ ભાવમાં ઉતરી જવું છે, એ જ પુરુષાર્થ છે, જીવનમાં કરવા જેવું એ જ છે, એટલે આપણે આ બધું કરી રહ્યા છીએ. આપણે કંઈ પ્રશ્નોત્તર માળા કરી અને બીજાને ભણાવવું છે, આપણે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવી છે એવું તો છે નહીં, કોઈ સર્ટિફિકેટ છે નહીં. જે પ્રશ્નોત્તરમાળાનો સ્વાધ્યાય કરશે એમને કંઈ આપણે સર્ટિફિકેટ આપવાના નથી કે આપણે પ્રશ્નોત્તરમાળાનો સ્વાધ્યાય કર્યો છે, આવેલા યોગ્ય છે, એવું તો કોઈ સર્ટિફિકેટ આપણે આપવાના નથી. આપણે કંઈ સંસ્થા ચલાવતા નથી, આપણે તો આત્માર્થી છીએ, મુમુક્ષુ છીએ, તો બને તેટલું મૂળ વાત જે છે, મૂળ શાસ્ત્રોની વાતને આત્મસાત કરીએ, એટલે સમય વધારે જાય તો ચિંતા ના કરશો પ્રભુ, પણ વસ્તુને પકડો, આ ભાવને પકડો અને એ જ ભાવ સહિત તમે આજનો દિવસ શરૂ કરો એવી મારી બધાને વિનંતી છે. કે શુભ ભાવ છે એ શુભ ભાવ છે એ છોડીને જવાનું છે, પણ હું અશુભમાં ન ચાલ્યો જઉં એ માટે મને શુભ ભાવ કાર્યકારી છે, પણ મારે એ શુભ ભાવમાં રહી નથી જવું, મારે શુભ ભાવમાં રહી નથી જવું. શુભ અશુભથી બચવા માટે એ શુભ બરાબર છે, પણ મારું લક્ષ્ય તો શુદ્ધનું જ છે, હું આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો જ છું, મારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી જ છે, કેમ કે એ મારો હક છે. આપણે એમ કહેવું હોય કે મારો જો કોઈ હક હોય તો શું છે, તો કે મારું જેવું સ્વરૂપ છે એવું મારે પ્રાપ્ત કરવું એ મારો હક છે. એ સહજ દશા છે, કોઈપણને પોતાની સહજ દશા પ્રાપ્ત કરવા માટે થઈ અને જે કંઈ કરવાનું થાય એ કરે એમાં એ એનો હક છે, એમાં એ રાગ નથી. શુદ્ધ માટેની નો પુરુષાર્થ કરવો એ શુદ્ધનો રાગ નથી, એ તો એનો હક છે, એમ જ છે, એનું સ્વરૂપ એ છે. મૂળ સ્વરૂપ પોતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું એમાં કંઈ બીજી વિશેષતા નથી, એ કંઈ વિશેષ નથી, એ અવિશેષ છે. પાંચમું આપણે એક લઈએ અહીંયા કે વ્યવહાર તો અહીંયા આ વાક્ય છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં 261ના પાના ઉપરથી અડધેથી લખીને આપવામાં આવ્યું છે અને અડધું જ વાક્ય લીધું છે. શરૂઆત એવી રીતે કરી છે અને પાછળ પણ પૂરું કર્યું નથી, એટલે થોડીક મુશ્કેલી સમજતા પડશે, પણ બહુ છે સહેલું, એકદમ સહેલું છે. જો વ્યવહાર તો ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણ આદિ રૂપ થાય, અર્થાંત જેમ નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહાર પણ સંભવે. એટલે કહેવું એમ છે કે જે નિશ્ચય નયને આશ્રય, નિશ્ચય નયને આશ્રય જે કંઈ પુરુષાર્થ કરી રહ્યો છે એનો જે પુરુષાર્થ છે એમાં જે વ્યવહાર સમાયો છે એ વ્યવહાર છે, એ વ્યવહારને સાચો વ્યવહાર કહેવાય. પણ નિશ્ચય નયનો આશ્રય કર્યો જ નથી, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક ચારિત્ર, નિશ્ચય સમ્યક જ્ઞાન છે જ નહીં, અને પછી જે કંઈ વ્યવહાર છે તો એ વ્યવહાર પણ વ્યવહાર કહેવાય નહીં. એટલે સત્ય શબ્દ મૂક્યો છે કે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણ આદિ રૂપ થાય, એમાં કારણ આદિ રૂપ થાય એટલે સહકારી કારણ થાય, ઉપચાર તરીકે ઉપચાર કહેવામાં આવે છે. તો વાત પહેલી જ કહી દીધી છે કે પહેલા એ ઉપચાર છે અને પછી એ ઉપચાર પણ સાચો ઉપચાર ક્યારે કહેવાય, એટલે કે સાચો વ્યવહાર ક્યારે કહેવાય, કે જો સાથે એ નિશ્ચય હોય ને નિશ્ચયના લક્ષ્ય થયેલો વ્યવહાર હોય એ સાચો વ્યવહાર કહેવાય. નિશ્ચય વિનાનો વ્યવહાર એ વ્યવહાર પણ સાચો નથી. એટલે નિશ્ચય એટલે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, એ નિશ્ચય છે. નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવું અને એના લક્ષ્ય થતો જે વ્યવહાર છે એ વ્યવહાર સાચો વ્યવહાર કહેવાય. એ સિવાયનો બીજો બધો જે વ્યવહાર છે એ બધો વ્યવહાર પણ ખોટો છે. આત્માને શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવો જ પ્રાપ્ત કરી લેવો અને પછી એને માટેની જે પ્રવૃત્તિ થાય એ બધો જે વ્યવહાર, દાખલા તરીકે અત્યારે આપણે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કેવું છે એ સમજવા માટેનો જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તો એ પણ વ્યવહાર છે, એ પણ શુભ ભાવ છે. પણ આ શુભ ભાવ કેવો છે, તો કે નિશ્ચય નયની પ્રાપ્તિ માટે આપણે આ કરી રહ્યા છીએ, એટલે એ અપેક્ષાએ આ વ્યવહાર છે તો એ કેવો છે, આ વ્યવહાર એ વ્યવહાર છે, સાચો વ્યવહાર છે. આવો જ વ્યવહાર હોય, જે સાધક છે એને આવો જ વ્યવહાર સંભવે કે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે જ્ઞાની પાસે જાય, સમજે, સદગુરુ પાસે જાય, એમની આજ્ઞાએ વર્તે, શાસ્ત્રોનો અભ્યાસ કરે. આ બધો વ્યવહાર જે છે એ સાચો વ્યવહાર છે. પણ પેલો તાંત્રિક કરતો એ રીતે અથવા તો કોઈક પંડિત કરતો એ રીતે માત્ર એ સમજવું અને એના પછી ડિગ્રી લેવી અને પછી લોકોને પછી એ પ્રમાણે શીખવાડવું, બસ એ જ એનું લક્ષ્ય છે અને એ લક્ષ્યને માટે થઈને જ માત્ર જો અભ્યાસ કરે છે તો એ વ્યવહાર એનો ખોટો વ્યવહાર છે. આ વસ્તુનો અભ્યાસ કરે અને પછી એ ડિગ્રી લે કે ભાઈ મને પંડિતની ડિગ્રી તમે આપો, ત્યારે ચાલે છે ને યુનિવર્સિટીમાં પંડિતની ડિગ્રી પણ મળે છે, તો એવી પંડિતની ડિગ્રી લઈ લે અને પછી એની યોગ્યતા કહેવાય એટલે એ બીજાને સ્વાધ્યાય કરાવી શકે. હવે એ લક્ષ્ય જ જો એ અભ્યાસ કરે, આત્માને લક્ષ્ય ન કરે, તો એ વ્યવહાર પણ એનો ખોટો કહેવાય. એ જ રીતે જ્યારે એ ભક્તિ કરે છે તો પણ ભક્તિમાં પણ એવું છે કે લોકોનું મનોરંજન કરવા માટે થઈને, લોકોમાં વાહવા કરાવવા માટે થઈને, પોતાની વાહવા થાય, પોતાને બધા ઊંચો ગણે માન ગણે એ માટે થઈને ભક્તિ કરાવતો હોય તો એ વ્યવહાર, એ ભક્તિ એની જે છે એ આત્માને લક્ષ્ય ન થઈ, એ ખોટો કહેવાય. પણ એની અંતરંગ દશા જ એવી હોય કે પ્રભુની પાસે જાય છે અને પ્રભુનું સ્વરૂપ જુએ છે કે હો આવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રભુ આપે પ્રાપ્ત કરી લીધું, અને અંતરમાંથી જ એ અહોભાવ જાગે છે અને ભક્તિ થઈ જાય છે કે પ્રભુ આવું સ્વરૂપ હું પણ પ્રાપ્ત કરું, એમ કરીને એના તરફ ભાવ જે આવી જાય છે અને ભક્તિ થાય છે, એ સાચો વ્યવહાર છે. એટલે સાચો વ્યવહાર તો નિશ્ચયની સાથે જે રહેલો વ્યવહાર છે એ વ્યવહાર સાચો વ્યવહાર છે, નિશ્ચય વિનાનો વ્યવહાર પણ ખોટો વ્યવહાર છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ. આવતી વખતે પ્રશ્ન 92 થી આગળ સ્વાધ્યાય આપણે કરીશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પ્રશ્ન નથી તો પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. પ્રભુ જય જીનેન્દ્ર.